તારીખ 7/12/1996 શ્રીમદ રાજચંદ્ર 12 ભાવનામાંથી અનિત્ય ભાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 3
ભાવના, અસુચિ ભાવના, અસૌ ભાવના, સંવર ભાવના, નિદ્રા ભાવના, લોક ભાવના, બુદ્ધિ દુર્લભ ભાવના અને ધર્મ ભાવના. આ 12 ભાવનાના નામ છે. ભગવાન તીર્થંકર પણ એ ભાવનાને વિચારીને સંસાર શરીર અને ભોગથી વિરક્ત થયા. તીર્થંકર દેવ પણ આ 12 ભાવના ભાવીને વિરક્ત થયા, એટલે વૈરાગ્યમાં પરિણમ્યા. વૈરાગ્યની ઉત્પાદક છે 12 ભાવના. વૈરાગ્યની ઉત્પાદક છે વૈરાગ્ય. એ રાગને નિરસ કરનાર ભાવ છે, જેને વૈરાગ્ય કહે છે. રાગની નિરસતા, જ્યાં સુધી જીવમાં રાગ રસ બળવાન છે ત્યાં સુધી જીવ બંધાય છે, બંધનને પામે છે. રાગરસ મંદ પડવો એ જરૂરી છે. જો રાગરસ મંદ ન પડે તો બીજા કોઈ પણ ધર્મ સાધન છે એ સફળ ન થાય, નિષ્ફળ જાય. એટલા માટે આ ભાવનાઓ વૈરાગ્યની માતા છે. વૈરાગ્યને જન્મ આપનાર હોવાથી વૈરાગ્યની માતા છે. સમસ્ત જીવોનું હિત કરવા વાળી છે. સ્વ અને પર બધા જીવોનું એમાં હિત છે, હિતકારક છે. અનેક દુઃખોથી વ્યાપ્ત એવો જે આ સંસાર, એવા સંસારી જીવોને આ ભાવનાઓ ઉત્તમ શરણરૂપ છે. એટલે કે દુઃખ છોડાવે છે અથવા દુઃખને હળવું કરી નાખે છે. દુઃખરૂપ અગ્નિથી સળગતા એવા જીવોને શીતળ કમળવનમાં વચમાં નિવાસ કરવા સમય બારે ભાવનાઓ છે એટલે શીતળતા આપે છે. જીવને જે દુઃખથી તપ્તાયમાન થતો હોય એને શીતળતા અને શાંતિ સમજાવે છે. પરમાર્થ માર્ગને દેખાડવા વાળી છે, દર્શાવવા વાળી છે. પરમાર્થ માર્ગ એટલે આત્મકલ્યાણના માર્ગને દર્શાવવા વાળી છે. તત્વનો નિર્ણય કરાવવા વાળી છે. તત્વ નિર્ણય પણ થાય એવું એની અંદર રહેલું નિમિત્ત રહેલું છે. સમ્યક્ત્વને ઉત્પન્ન કરવા વાળી છે. મુમુક્ષુજીને સમ્યક્ત્વ ઉત્પન્ન કરાવે એવી છે. અશુભ ધ્યાનનો નાશ કરવા વાળી છે. આ 12 ભાવનાઓ અશુભ ધ્યાન એટલે આર્ત અને રૌદ્ર ધ્યાન તેનો નાશ કરવા વાળી છે. આ 12 ભાવનાઓની સમાન આ જીવનો અન્ય હિત નથી. અને 12 અંગનો સાર છે. 12 અંગમાંથી સાર રૂપ કાઢીને આ 12 ભાવનાઓ ચિંતવવામાં આવે છે. ધ્યાનના 4 ભેદ છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. કર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ જીવના શુદ્ધ પરિણામો છે, જે સ્વરૂપના આશ્રયે પ્રગટ થાય છે. આર્ત ધ્યાન છે એ અન્ય પદાર્થની વાંછામાંથી ઈચ્છામાંથી જન્મે છે, એટલે રાગ અને દ્વેષ વાળા જે પરિણામ છે અન્ય પદાર્થો પ્રત્યેના, ઇષ્ટ અને અનિષ્ટ ભાવ થાય છે, પ્રિય અને અપ્રિય લાગે છે, એ બધા જે પરિણામ છે એને આર્ત ધ્યાનના પરિણામ કહેવામાં આવે છે. આર્ત એટલે દુઃખી થવું, જે ધ્યાનથી દુઃખી થવાય તેને આર્ત ધ્યાન કહે છે. રાગ દ્રષ્ટિ તો જે દુઃખી થાય છે, આકુળિત થાય છે, એટલે એને આર્ત ધ્યાન કહે છે. એ આર્ત ધ્યાન બહુ તીવ્ર થાય અને અમુક ડિગ્રી વટી જાય પછી એને રૌદ્ર ધ્યાન નામ આપવામાં આવે છે. જેમ કે કોઈ માણસ હિંસા કરીને ખુશી થાય તો એને હિંસાનંદી કહે છે, એ રૌદ્ર ધ્યાન છે. ચોરી કરીને ખુશી થાય એને ચોર્યાનંદી કહે છે, એ રીતે રૌદ્ર ધ્યાન છે એ ઘણું માઠું ધ્યાન છે. આકરા કર્મ બાંધવા માટે આર્ત ધ્યાન હોય, રૌદ્ર ધ્યાન હોય. આર્ત ધ્યાન એટલે એમને પરની વાંછા નથી, પણ જેટલો વિકલ્પ છે એટલું આર્ત ધ્યાન છે. રાગનો અંશ જેટલો બાકી એટલો આર્ત ધ્યાન, કેમ કે રાગ બધો, રાગનો એક કણ પણ દુઃખરૂપ છે, રાગનો એક કણ પણ દુઃખરૂપ છે. હા, મુનિના આર્ત ધ્યાનનો આપણે કાંઈ પ્રયોજન, કેમ કે એમને બહુ જ મંદ સંજલનનો રાગ હોય છે. એક સંજલન કસાય બાકી છે, પણ એ પણ મંદ ઉદય હોય છે, એટલે એમનું આર્ત ધ્યાન ઘણું મંદ હોય છે. અને એ તો કર્ણાનું યોગની અપેક્ષા થઈ છે. તેથી 12 ભાવનાઓનો ભાવ, 12 ભાવનાઓને ભાવ સહિત ચિંતન કરવા જોઈએ છે. જે જે ભાવનામાં જે જે ભાવ રહ્યો છે એ ભાવ સહિત એનું ચિંતન થવું જોઈએ. ભાવવાહી પણ બરાબર વૈરાગ્ય, યથાર્થ વૈરાગ્યની ઉત્પત્તિ થાય. રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ છે. આર્ત ધ્યાન એ તિર્યંચ ગતિનું, પશુ ગતિનું કારણ છે. બંનેને માથા ધ્યાન કહેવામાં આવે છે. અનિત્ય ભાવનાનું સ્વરૂપ આ પ્રકારે વિચારવું જોઈએ. પહેલી અનિત્ય ભાવના છે. અનિત્ય ભાવનાનું સ્વરૂપ આ પ્રકારે વિચારવું જોઈએ કે દેવ, મનુષ્ય, તિર્યંચ એ બધા પાણીના પરપોતા સમાન છે. આયુષ્ય અનિત્ય લેવું છે ને, આયુષ્ય એ અનિત્ય છે. દેવનું આયુષ્ય છે ભલે લાંબુ હોય, તો કાળના સમુદ્ર પાસે તો પાણીના પરપોતા જેવું છે. નાદી અનંત કાળ છે, એમાં કોઈ પણ ગતિનું આયુષ તો આની ના પરપોતા જેવું છે. જાગ કે પુંજ કે સમાન વિનાશી કે જાગ મેને પાણી હતો ઝાકર બબન જોતા જોતા જોત જોતા માં વિલયમાન વિલય થઈ જાય છે. જોત જોતા માં આયુ થઈ જાય છે. ચાલ્યો જાય છે એક ગતિમાંથી બીજી ગતિમાં. આ સમસ્ત વૃદ્ધિ એટલે સંપત્તિ સંપદા પરિવાર સ્વપ્ન જેવું થઈ જાય. સ્વપ્ન ખલાસ થાય એવી રીતે બધું વિનાશક છે. આ પોતે ચાલ્યો જાય છે, સંયોગ ચાલ્યો જાય છે. એક પ્રકારે નાશ પામે છે, નીશે છે. જેમ સ્વપ્નમાં દેખેલી વસ્તુ ફરીને દેખાતી નથી, સ્વપ્ન થઈ જાય છે, ફરીને દેખાતી. એવું અનિત્યપણ છે, સંયોગનું એવું અનિત્યપણ છે. પહેલેથી સંયોગી અવસ્થામાં એ અનિત્યપણું ભાવ્યું હોય તો કેટલો આઘાત પ્રત્યાઘાત ઉભો ન થાય. પહેલેથી આ ભાવના ભાવી હોય તો એટલો આઘાત પ્રત્યાઘાત ના આવે. જેમ કે આપણે મુસાફરી જઈએ છીએ તીર્થસ્થાનોમાં કે ત્યાં ધર્મશાળામાં ઉતરીએ છીએ, ભલે ગમે એવી સારી ધર્મશાળા હોય, આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે 2-4 દિવસ રોકાઈએ એટલી વાત છે, બાકી હાથે વધારે અહીંયા કઈ છોટીને રહેવાનું. ધર્મશાળા સારી છે માટે છોટી જઈએ એવું તો થતું નથી. એમ પહેલેથી ખ્યાલ હોય કે આ ઘર આ કુટુંબ આ સંપત્તિ પહેલેથી એક્સપેક્ટેડ હોય તો એટલો પરિણામ ઉપર ટેન્શન ડિપ્રેશન નથી આવતું. અથવા આપણે ધર્મશાળાને નોર્મલી છોડી દઈએ છીએ, 2-5 દિવસ જે કાંઈ રોકાવવું હોય રોકાઈને આપણા નિયત કાર્યક્રમ પ્રમાણે આપણે એને છોડવામાં નોર્મલ પોઝિશનમાં જ્ઞાનીઓ પોતાનું આયુષ પૂરું થાય અને વર્તમાન સંયોગો એને છૂટે તો નોર્મલ પોઝિશનમાં છોડે. એમાં બીજું શું વિચારવું, વરખવું કરવાનું કારણ હોય છે. આ જગતમાં ધન યૌવન જીવન પરિવાર સંસારી અને મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ એટલે પોતાપણું કરીને પોતાનું સ્વરૂપ એટલે એમાં પોતાપણું કરીને પોતાનું હિત જાણે છે, હિત એટલે સુખ જાણે છે, એમાં પોતાપણું કરીને એને સુખનું કારણ જાણે છે. જો પોતાના સ્વરૂપની ઓળખાણ હોય તો પરને પોતાનું સ્વરૂપ કેમ માને? પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય તો પોતાના અસ્તિત્વ બહારની કોઈ પણ ચીજને મારી પોતાપણું કેમ કરે? અનિત્યતામાં નિત્યતા માની હોય, વાસ્તવિકપણે અનિત્ય અનિત્ય થઈને ઉભું રહીએ ત્યારે પોતાની ધારણા બહાર થયું એનું દુઃખ પોતાના સ્વરૂપ ની ઓળખાણ હોય તો પરની પોતાનું સ્વરૂપ કેમ માને? સમસ્ત ઇન્દ્રિય જનિત સુખ જે દ્રષ્ટિગોચર દેખાય છે તે ઇન્દ્રધનુષ ના રંગ ની પેઠે જોત જોતામાં નાશ થઈ જાય છે. પાણીમાંથી સૂર્ય ના કિરણ પસાર થાય એના રિફ્લેક્શન થી સત્તાઓ દેખાય ઘડીકમાં થરાશ. એવી રીતે ઇન્દ્રિયજન્ય સુખ જે દ્રષ્ટિગોચર થાય છે તે ઇન્દ્રધનુષના રંગની પેઠે જોત જોતામાં નાશ થઈ જાય છે. યૌવનનું જોર સંધ્યાકાળની લાલીને પેઠે ક્ષણમાં વિનાશ પામે છે. યુવાની જતા વાર લાગતી નથી, વાત વાતમાં ધોળા વાળ દેખાવા માંડે છે. એમ લાગે હું યુવાન છું, નોટિસ આવી જાય છે. સંધ્યાકાળની લાલી જેમ ક્ષણમાં ઉડી જાય છે, અંધારો ઘોર થઈ જાય છે, એવી રીતે યુવાની ચાલી જાય છે. એટલા માટે આ મારું ગામ, આ મારું રાજ, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ એવા વિકલ્પ કરવા તે જ મહામોહનો પ્રભાવ છે. મોહ ન કીધો એને, મહામોહ એટલા માટે કીધો કે દર્શન મોહ છે. આ મારું, આ મારું, આ મારું એવું જે પોતાપણું કર્યું એ દર્શન મોહ થઈ ગયું છે. કેમ કે ત્યાં પોતે છે ને, મહોર કુટુંબ રાજ અને ગામમાં ત્યાં પોતે તો છે ને, પોતાપણું કર્યું એ દર્શન મોહ કર્યું. મહામોહ પૂજા દર્શન મોહ છે તે મોહ. એટલે શું? વસ્તુ જેવી છે તેવી જોવાનો અર્થ બીજી રીતે દેખાય. જેમ કે એ બધી કોઈ ચીજ આત્માની નથી, આત્મા એમાં નથી, આત્મામાં એ કોઈ ચીજ નથી, છતાં આત્મા પોતાપણું કરે છે. જીવ ભિન્ન ચીજને ભિન્ન ન જોઈ એ દર્શન મોહના કારણે. વસ્તુ જેવી છે એવી દર્શન મોહ જોવા દેતું નથી. પછી તું જે કોઈ ચીજને પ્રિય કરે છે વસ્તુ કંઈ પ્રિય નથી, અપ્રિય કરે છે વસ્તુ કોઈ અપ્રિય નથી. બંને પોતાની કલ્પના છે, દર્શન કલ્પના કરે છે. જે જે પદાર્થો આંખથી જોવામાં આવે છે તે સમસ્ત નાશ પામશે, અને એને દેખવા જાણવા વાળી ઇન્દ્રિયો છે તે પણ અવશ્ય નાશ પામશે. પદાર્થો પણ નાશ પામશે એટલે પછી પર્યાયો પલટાઈ જશે. જોવા વાળી ઇન્દ્રિયો, પાંચ ઇન્દ્રિયો ખોખા છે, એ પણ નાશ પામના. તે માટે આત્માના હિત માટે જ ઉતાવળે ઉદ્યમ કરો. ઠીક, આત્મહિત માટે ઉતાવળે એટલે ત્વરાથી ઉદ્યમ કરો, સમય ફાલતુ ગુમાવ્યા વિના જલ્દી ઝપટ કરો આત્મહિત માટે. ઝપટ કરો કેમ? એમ કીધું કે સમય થોડો છે અને એ પણ અચોક્કસ છે, અનિત્ય છે. સમય લાંબો નથી આયુષ્યનો, તે પણ અનિશ્ચિત છે. માટે ત્વરાથી પોતાનું કામ કરી લો. જેમ એક જહાજમાં અનેક દેશના અને અનેક જાતિના માણસો ભેગા થઈને બેસે છે, અનેક દેશના અને અનેક જાતના માણસો ભેગા થઈને બેસે છે, અને ખાસ કરીને જે પર્યટક સ્થાનો છે ત્યાં તો દેશે દેશના માણસો આવે છે. એક જ ટ્રેનમાં એક જ બસમાં બેસીને બધા ભેગા આવે છે. કોઈ ક્યાંથી, કોઈ ક્યાંથી, કોઈ ક્યાંથી, જોવાલાયક સ્થળો હોય ને ત્યાં જોવા માટે દેશ દેશાવરના ભિન્ન ભિન્ન દેશોના માણસો આવે છે. પછી કિનારે જે અનેક દેશોમાં પાછા ચાલ્યા જાય છે, અથવા સ્ટેશન પોતપોતાના આવે ત્યારે પોતપોતાના ગામમાં થવું ચાલ્યા જાય છે. આ ટ્રેનમાં જગ્યા માટે ઝઘડો થાય ત્યારે આ લેવાય છે. તો સ્ટેશન આવશે ને ત્યારે એને કહેશું તો દહી નહીં રહ્યો, ત્યારે જે જગ્યા માટે બેસવા માટે ઝઘડો કરે છે એ જગ્યા એને કે ભાઈ બેસવાનું તમે બેસી રહ્યો ને, હવે તો કહે તમે કહો તો હવે બેસવું એના માટે ઝઘડો કર્યો હતો, એને છોડવા ઉતાવળો થશે. એ ગાડી ઉભી રહી હોય પહેલાં તો બધું જવાની તૈયારી કરવા. ક્યાંય ગાડી છોડવા માટે રોતો નથી. ઉલટાનો સ્ટેશન આવ્યા પહેલા ગાડી ધીમી પડે ત્યાં છોડવા માટે ઉતાવળ કરે છે. મારે જવું છે, મારું ગામ આવી ગયું, મારે જવું છે, અને પકડ કરી છે છોડવાના ટાણે ખબર પડે તો બેશુદ્ધ થઈ જાય છે. મોટાભાગના મનુષ્યો બેશુદ્ધ અવસ્થામાં દેહ છોડે છે, કારણ છોડવું ગમતું નથી. ગાડી વાળતા કરે છે પણ તૈયારી કરે છે. હા, તીવ્ર પકડ છે. કોન્સેપ્ટનો ફરક છે, ત્યાં કોન્સેપ્ટ એમ છે કે હવે મારે અહીંયા રહેવું જોઈએ. અહીંયા એમ કહે છે કે મારે હજી રહેવું છે. મુદ્રત કહે છે કે જો ભાઈ તારું સ્ટેશન આવી ગયું, તારે જવું જોઈએ. તો કે ના, મારે રહેવું છે, રહેવું તો નહીં રહેવાય, તો એના માટે દુઃખી દુઃખી થાય છે. રહેવું છે ને રહેવા દેતા નથી, એનું દુઃખ થાય છે. તેમ કુલ રૂપ જહાજમાં અનેક ગતિથી આવેલા પ્રાણી ભેગા થઈને વસે છે. એક જગ્યાએ છે બધા નથી આવ્યા, કોઈ ક્યાંથી કોઈ પત્તો નથી, જુદા જુદા ઠેકાણે થી બધા આવીને બસે છે. પૂજા જીવ છું, પૂજા છો તો કેમ જીવ છું? પપ્પા તો કે જીવ છે, પપ્પા નથી જીવ છે. કોઈ ક્યાંથી આવ્યો છે, કોઈ ક્યાંથી આવ્યો છે. પછી આયુષ પૂરું થાય, પોતપોતાના કર્મ અનુસાર ચારે ગતિ માં જઈને ઉત્પન્ન થઈ જાય છે, પૂરું થાય. એ આયુષ્ય દરમિયાન જેવા ભાવો કર્યા છે, જે પ્રકારના કર્મો બાંધ્યા છે, એ ભોગવવા માટે જન્મ ઠેકાણે જન્મ થાય છે. એમાં કોઈથી કોઈ રોકી શકે એવું છે? એ તો બિલકુલ વ્યવસ્થા છે. જે દેહથી સ્ત્રી પુત્રો મિત્ર ભાઈ વગેરેની સાથે સંબંધ માને રાગી થઈ રહ્યો છે, શું દેહના સંબંધી છે? કોના છે બધા સંબંધી? આત્માના કોઈ સંબંધી નથી. સંબંધ કલ્પે છે ત્યારે પોતે દેહ સ્વરૂપે પોતાને માને છે, આત્મ સ્વરૂપે માને, જીવ સ્વરૂપે માને તો કોઈ સંબંધ નથી. સંબંધ વિનાની ચીજ છે જીવ છે, એ સંબંધ વિનાની ચીજ છે. જે પુત્રો મિત્રો ભાઈ વગેરેની સાથે સંબંધ માની રાગી થઈ રહ્યો છે, અને માટી સાથે મળી જશે તથા જીવ ખાશે પરમાણુ અવસ્થા બદલે છે. કોઈ એક પરમાણુ નો નાશ થતો નથી, શરીરના પરમાણુઓ માંથી એક પરમાણુ નો વિશ્વ માંથી નાશ નહીં થાય. પરમાણુ જુદી જુદી અવસ્થા યોગ્યતા અનુસાર ધારણ કરી દેશે. જીવ બાંધેલા કર્મ અનુસાર ગતિમાન ગતિ કરી દેશે. એમ કહીને એમ કહેશે કે તું વિરક્ત થઈ ગયા, તારો રાગ છોડ, એ રાગ તને દુઃખદાયક છે, વિરક્ત થાય તો તને દુઃખ નહીં થાય. સમજીને જ્ઞાન કરીને વિરક્ત થાય તો તને દુઃખ નહીં થાય. વાસ્તવિક પરિસ્થિતિ આ છે, કલ્પના દુઃખનું ઉત્પાદક છે. કલ્પના એક વિપર્યાસ છે અને એનું ફળ દુઃખ આવે છે. કલ્પનાનું ફળ દુઃખ આવે છે. એટલે જીવનું સ્વરૂપ ઓળખવાની વાત છે, એની કલ્પના નહીં કરવી. અહીંયા પણ જૈન માં આવીને કલ્પના નહીં કરવી, ઓળખવાની વાત છે, પરખવાની વાત છે. નેત્ર કલ્પના ચડાવી દીધું. કલ્પના એ ના ચડવું, તત્વ અભ્યાસ કરીને પણ કલ્પના એ ના ચડવું. એક વાત સ્પષ્ટ કરવામાં આવે છે, જીવનું સ્વરૂપ મનાતીત છે, ઇન્દ્રિયાતીત અને મનાતીત અતિન્દ્રિય સ્વરૂપ છે. મનથી એની કલ્પના ના કરવી, નામથી જ્ઞાનને સીધું જાણવું, વચ્ચે મનને રોકીને એની કલ્પના. ખાસ વાત કહેવામાં આવે છે, એક એક પરમાણુ જમીન આકાશમાં અનંત વિભાગ રૂપે વિખરાઈ જશે, પછી ક્યાંથી મળશે? શરીરના જે પરમાણુઓ છે તે જમીનમાં કોઈ આકાશમાં. તેથી એનો સંબંધ પાછો પ્રાપ્ત નહીં થાય એમ નિશ્ચય જાણો. એ પરમાણુનો ફરીને સંબંધ થશે નહીં, થશે તો પણ તને ખબર પડશે નહીં કઈ નહીં, પરમાણુ પાછા સંયોગમાં આવ્યા એને ખબર પડે. સ્ત્રી પુત્ર મિત્ર કુટુંબ આદિમાં મમતા કરી ધર્મ બગાડવો તો મોટો અનર્થ છે. શું થાય છે, જેટલો જીવ પોતાપણું કરે છે એ પોતાના ધર્મને ખોવે છે, એ મોટો અનર્થ છે. મોટો અનર્થ કેમ છે? પરમા પોતાપણું કરવું તે જ પરિભ્રમણ નું કારણ છે. આ જીવે પિતા પુત્ર આદિ ભાવ કલ્પનાના હેતુથી પોતાનું માથું કરવામાં મણા રાખે નથી. પાપ પણ હાટું કરે છે, મારા માયના છે એના માતા એટલા ને જોઈ કેટલું કુટુંબ બોજો ઉપાડી પરિણામ બગાડવામાં બાકી રાખતો નથી. હેતુ છે બધા દુઃખ ના કારણ. જે કુટુંબમાં પોતાપણું કરવું એ સંસારમાં ફરજ અને ધર્મ ગણાય છે, પરમાર્થ માર્ગમાં એ અધોગતિના પરિણામો ગણવામાં આવે છે. એટલે અંદરથી વિરક્ત રહી ગયો, આર્થિક વ્યવહાર કરવો પડે, અંદરથી વિગડો રહી ગયો. નોકર છે, કામ કરે, પ્રવૃત્તિ કરતો દેખાય, પણ અંદરથી મારે કઈ લેવા કે દેવા, પગાર લઉં છું એટલે મારે કામ દેવું પડે એમ. હું બધાની સાથે રહું છું, બધા અનુકૂળતા આપે છે, એની આમાં સર્વિસ આપી દઉં. મારાપણાની કલ્પના અધોગતિમાં લઈ જશે એમ કે છે. નાનો અપરાધ નથી, મારા મોહથી થયેલો મહા અપરાધ છે એમ લેવું. જીવને ભયંકર પરિભ્રમણ પ્રાપ્ત કરાવશે. આ જેટલા જીવો પરિભ્રમણમાં ભ્રમણ કરે છે એ બધા પોતાપણું કરીને કરે છે, બીજું કઈ કારણ નથી. પોતાપણું કરે એટલે ભાવ ત્યાં ખેંચાય, ભાવ ભ્રમણ ઉભું થાય. ભાવ ભ્રમણ ઉભું થાય એના ફળમાં દ્રવ્ય ભ્રમણ ઉભું થાય. યથાર્થ વિચાર કરીને ભિન્નપણું જાણીને નિરસ્તા આપવી એ વૈરાગ્ય થાય. નહીં તો દ્વેષ ગર્ભિત વૈરાગ આવે. શું કહે? સ્ત્રી પુત્ર મિત્ર પ્રસંગો સ્ત્રી પુત્ર મિત્ર કુટુંબ આદિમાં મમતા કરી ધર્મ બગાડવો, આત્માનો ધર્મ બગાડવો મોટો અનર્થ છે. મમતા કરે તો ધર્મ ન થાય, એ ધર્મ છે, મોટો અધર્મ છે. ધર્મને ઉત્પન્ન થવા તે મા અનર્થ છે. જે પુત્ર સ્ત્રી ભાઈ મિત્ર સ્વામી એટલે પતિ સેવક નોકર આદિ એના ઈચ્છા થયેલા સુખથી જીવન ચાહો છો, એ બધાના સંયોગથી તમે જે જીવન ચાહો છો, જે સુખ ચાહો છો, તે સમસ્ત કુટુંબ શરદ કાળના વાદળાની જેમ વિસ્તરાઈ જશે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા બહુ સરસ. માણસ હતા કુટુંબમાં એકલો જ હતો, કોઈ સગા સંબંધી નહોતા, નિર્ધન હતો, પરદેશ ગયો ધન કમાણો, લગ્ન કર્યા, છોકરાઓ થયા, કુટુંબ થઈ ગયું, ખુશી ખુશી. અને કપોર તો બધા એક પછી મરવા માંડ્યા, પાછો એકલો રહી ગયો અને ધન ચાલ્યું ગયો. જીવને કેટલાક સંયોગો ભેગા થાય છે, પાછા સંયોગો છૂટી જાય છે. શરદ કાળના વાદળા એટલે ચોમાસાના વાદળા જે નિખરાઈ જાય, નિખરાઈ જશે. આ સંબંધ આ વખતે દેખાય છે તે નહીં રહેશે, જરૂર દેખાઈ જશે એમ નિયમથી તમે જાણો, ચોક્કસ વિખરાઈ જશે. કોઈ સંયોગ શાશ્વત રહેતા કાયમ રહેતા જ નથી, એ વિખરાઈ જવાના, તે વિખરાઈ જવાના. બની ગયા ને ત્યાં, ઘડીક માં વાદળા ને ઘડીક માં વરસાદ ને ઘડીક માં તો રૂપે એકદીમાં કેટલી વાર એવું થાય, વાદળા આવતા વાર નહીં ને નિખરાતા વાર નહીં. કેટલો વરસાદ વરસે ત્યાં પાછો બધું નીકળે ને તડકો ચાલુ થઈ જાય, આ થોડોક વરસી જાય પાંચ પંદર મિનિટ, આંબા વાવે નહીં વરસે પાંચ પંદર મિનિટ વરસે પાછો તડકો નીકળે, બદલાતા વાર ને આ એવું જ છે બધા સંજોગો, બદલાતા વાર નહીં લાગે. જે રાજના અર્થે તથા જમીનના અર્થે તથા હાટ હવેલી મકાન તથા આજીવિકાના અર્થે શું હિંસા અસત્ય કપટ છળમાં પ્રવૃત્તિ કરો છો, ભોળાઓને નિર્દોષને ઠગો છો, પોતે જોરાવરથી નિર્બળને મારો છો, તે સમસ્ત પરિગ્રહનો સંબંધ તમારાથી જરૂર વિખટો પડી જશે. જેના માટે ધાવ ધામા કરો છો એ બધું નીકળાઈ જવાનું છે. પહેલેથી વિચારી રાખે તો પરિણામ ચીકણા ન થાય. અલ્પ જીવવાના નિમિત્તે થોડા જીવન માટે નરકથી જ ગતિના અનંતકાળ પર્યંત અનંત દુઃખના સંતાન ન ગ્રહણ કરો. લખ્યું છે આગળ થોડા કાળના થોડા સુખ માટે અનંતકાળનો અનંત દુઃખ વળી લેવાનો કાર્ય વિવેકી પુરુષો કરતા નથી. અનંતકાળ પર્યંતના અનંત દુઃખોની પરંપરાને સંતાન એટલે પરંપરાને ગ્રહણ કરવી. અહીંયા ભાન ભૂલી લો તો કઈ વિવેક કરી શકે સંયોગ નો માલિક થઈને અભિમાન કરીને અનેક ચાલી લાગ્યા. અભિમાન કરે ત્યારે મારી પાસે આટલું, મારી પાસે આટલું અહમ ભાવ કરી કરીને ઘણી સંપત્તિથી ઘણું અભિમાન કરવા વાળા પણ અભિમાન કર્યું અધોગતિમાં પડ્યું. એના સ્વામીપણાનું અભિમાન કરી અનેક ચાલ્યા ગયા અને અનેક પ્રત્યક્ષ ચાલ્યા જતા જોવામાં આવે છે. જોવા આવેલો 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 ગામડામાંથી દોરી લોકો લઈને આવ્યા પછી ધાવ ધામા હતા ખોટા કરીને કરોડપતિ થયો, એમાં ઓછી પપ્પુ થઈ ગયા. એ બધું જે ખોટા ભાવ કરીને ના નિમિત્તે ભેગું છે એનાથી નથી થતું, એ તો ભાવો તો નિમિત્ત પડે છે આવવાનો, એ તો પૂર્વ પુણ્ય ના ઉદય આવે છે. પછી તો બધું એને ત્યાં ભાવ કરીને પોતાનો બગાડીને ગયો, કઈ કામમાં આવે
નહીં.
એટલે લખે ત્યારે એને ભાન હોવું જોઈએ કે આ પણ મારું કાયમ રહેવાનું નથી. નામ તેનો નાશ છે, નામ તેનો નાશ છે. અનેક ચહેલા ગયા ને અનેક પ્રત્યક્ષ ચહેલા જતા દેખાય છે, માટે હવે તો મમતા છોડો. અન્યાય નો પરિહાર કરીને, અવિવેક નો પરિહાર, અન્યાય એટલે પોતાને અન્યાય કરે છે, અવિવેક પરિહાર એટલે નાશ કરવો. માટે હવે તો મમતા છોડી, અન્યાય નો પરિહાર એટલે નાશ કરી, પોતાના આત્માના કલ્યાણ થવાના કાર્યમાં પ્રવર્તન કરો. આ ટોટલ કાયદો સરવાળો આત્મકલ્યાણના કાર્યમાં પ્રવૃત્તિ, મુખ્ય પ્રવૃત્તિ કરી નાખો. કેમ કરવું પડે છે, પણ એ તો પ્રારબ્ધ અનુસાર થવાનું બીજા કામ માટે મળ્યું નથી, અને એ માનમાન મળ્યું છે. મોટા ભાગના ને તો એનું ભાન નથી, એટલે હાલે છે એમને. પછી તો પરિભ્રમણ સિવાય નું ફળ શું આવે, પણ જો બરાબર સમજ આવે તો પોતાના આત્મકલ્યાણની પ્રવૃત્તિમાં અવશ્ય લાગી જાય. ભાઈ, મિત્ર, પુત્ર, કુટુંબાદી સાથે વસવું, તે જેમ ગ્રીષ્મ ઋતુમાં ચાર માળની વચમાં એક વૃક્ષની છાયા નીચે અનેક દેશના વટેમાર્ગે વિશ્રામ લઈ પોતપોતાને ઠેકાણે જાય છે, તેમ કુળરૂપ વૃક્ષની છાયામાં રોકાયેલ કર્મનો કર્મને અનુકૂળ અનેક ગતિમાં ચાલ્યા જાય છે. અથવા જેમ એક ધર્મશાળામાં, એક હોટલમાં જુદા જુદા દેશના માણસો આવીને થોડો ટાઈમ રહીએ, પાછા ચાલ્યા જાય. થોડો ટાઈમ ભેગા થયા એમાં મમતા કરી લીધી, છોટા પડવું તો નક્કી વાત છે. પહેલા દિવસે શું જેનાથી પોતાની પૂર્તિ માનો છો, તે પણ દરેકના દરેક મતલબના છે. સંસાર છે મતલબ નો છે, જરાક માટું પડ્યું દેશ આવી જશે, રાગ કરતો હશે અને દેશ આવી જશે. હા, મારું કીધું માનો, નહીતર મને દ્વેષ આવ્યા વિના મેળવીએ, એના જેવું છે. આત્મહિત કરી શકે આંખના રાગ રોગ જેમ ક્ષણ માત્રમાં પ્રીતિનો રાગ નાશ પામે છે, જેના પ્રત્યે પ્રીતિ કરી છે એનો રાગ નાશ પામતા વાર લાગશે નહીં. જેમ એક વૃક્ષને વિશે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવીને વસે છે ને વસે છે, તેમ કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મનો વશ ભેળા થઈને વિખરે છે, પોતાના કર્મ ભોગવવા ઈચ્છે કારણે આવે છે, પાછા વિખરાય જાય છે. નોટિસ નથી આપતા, કોઈ આવવાની જવાની કોઈ નોટિસ આપતા નથી. આ આવેલા અમને, અમારો ટાઈમ થઈ ગયો, ઉપડ્યા સમસ્ત ધન સંપદા આજ્ઞા ઐશ્વર્ય રાજ ઇન્દ્રિયોના વિષયોની સામગ્રી જોત જોતામાં અવશ્ય વિયોગને પ્રાપ્ત થશે. વાત વાતમાં આવી જશે, વાર નહીં લાગે. જીવાની મધ્યાહ્નની છાયા પીઠે ઢળી જશે, ચોર નહીં રહે, એ પણ જતા વાર લાગશે. ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર આદિ તો અસ્ત થઈ જ પાછા ઉગે છે, અને હેમંત વસંત આદિ ઋતુઓ પણ જઈ જઈને પાછી આવે છે, પરંતુ ગયેલ ઇન્દ્રિયો, ગયેલ યૌવન, ગયેલ આયુષ, ગયેલ કાયા આદિ પાછા નથી આવતા, આવી ગયા, ત્યાં પાછો આવતો નથી. જેમ પર્વત થી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણ ક્ષણ માં રોકાયા વિના વ્યતીત થઈ જાય છે. તો કે પાણીનો પૂર જ છે, પાણીનો દ્રષ્ટાંત આપ્યું છે, પૂરને કોઈ રોકી શકે નહીં, એમ કાળને અને આયુષ્યને કોઈ રોકી શકે નહીં. કાળને વિતાવવાનો ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ્સ ફોર નાઉ. જે દેહને આધીન જીવવું છે તે દેહને જર્જરિત કરનારું ગોઠવણ સમય સમય આવે છે, દરેક સમયે ગોઠવણની નજીક જાય છે, એને પણ કોઈ રોકી શકે? કોઈ એમ કે મારે મોટા નથી થવું, આટલા ને આટલા રહેવું છે, હવે મને 25 વર્ષ થી આવે, મારે 26 હું જોતું નથી. ઘટપણ કેવું છે? યુવાની રૂપ વૃક્ષ ને દગ્ધ કરવાના દાવાગ્નિ સમાન છે. દગ્ધ એટલે બાળવું, યુવાની ને બાળવા બાળવા સમાન, બાળવા માટે અગ્નિ સમાન છે. તે ભાગ્યરૂપ પુષ્પોનો નાશ કરનાર ધુમ્મસની વૃષ્ટિ છે. બહુ ધુમ્મસ થાય ત્યારે ફૂલ છે એનો નાશ થઈ જાય, ધુમ્મસ બહુ પડે તો ફૂલ છે ફરી જાય એવી રીતે. એ ઘટપણ છે, નાશ કરનાર છે. સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને વ્યાઘ્ર સમાન છે. શું એ ગળપણ છે? વાઘ જેવું છે. જ્ઞાન નેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. ધૂળની વરસાદ વરસે, આંધળા માણસ થઈ જાય એના જેવું છે. તપરૂપ કમળના મનને હિમ સમાન છે. બરફ પડે તો કમળના કમળ નું આખું સાફ થઈ જાય, અને દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. રત્નમાં માણસ દીન થઈ જાય, પરાશ્રય થઈ જાય છે ને, અરે હવે મારા હાથ પગ હાલતા નથી, હું કામ કરી શકું, બીજા મને કરીને દે તારે થાય, દીનતા આવી જાય છે. હું વ્રત છું એમાં દીનતા આવી જાય છે. તિરસ્કાર ઉધારવા માટે ધાય સમાન છે. બધા એના ઉપર તિરસ્કાર કરે, ખૂન ખવાઈ જાય ને, રડે થાય, ખૂન ખવાઈ જાય, બધા એને તિરસ્કારથી બોલાવે, વાત વાતમાં અપમાન કરે, એને અરે રે મને આમ કરે છે, અરે રે મારી હારે બધા આમ કરે છે. પણ તું શરીર ઉપર રડો ને, તું આત્મા છો, તું જીવ છો એમ જો, ફલાણો ફલાણો છો એમ જોવું છોડી દે. ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે, રૂપધનને ચોરવા વાળી છે ગટપણતા. વૃદ્ધાવસ્થા બળને નાશ કરવા વાળી છે, ઝંઘાબળ ઘટાડનારી છે, આળસને વધારનારી છે, આળસ વધી જાય છે, સ્મૃતિને નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે, સ્મરણ શક્તિ પણ ઘસાઈ જાય, યાદ ન હોય કઈ. વૃદ્ધાવસ્થા આવ્યા પહેલા 70મા વર્ષ પહેલા બધું લીખું છે. મોતને મિલાપ કરનારી દૂતિ એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી સ્થિર થઈ રહ્યા છો, સ્થિર થઈ રહ્યા છો તો એ મોટો અનર્થ છે. એ રીતે વૃદ્ધાવસ્થાનું થોડું પ્રકરણમાં લખ્યું છે. કેમ કે જીવનની અંદર વધારેમાં વધારે તકલીફ દેવા વાળી કોઈ વાત હોય તો પ્રતિકૂળતા આપે છે. મોટા ભાગના મનુષ્ય ડિપ્રેશનમાં જીવે છે, વૃદ્ધાવસ્થામાં ડિપ્રેશનમાં જીવે છે. વૃદ્ધાશ્રમમાં જાઓ તો ખ્યાલ આવે હોય પોતપોતાની કેવી કથા કરે, દિનતા કેવી હોય છે. જે છોકરાને આમ ન કરેલું એને આમ કર્યું, જે કુટુંબ માટે આમ કર્યું એને આમ કર્યું. વૃદ્ધાવસ્થા મેં જે દિનતા મેં આ જાતે આશ્વાસન ગોતે કઈ કઈ ને આશ્વાસન ગોતે પછી પ્રકરણ બદલે છે. વારંવાર મનુષ્ય દુઃખની સામગ્રી નહીં મળે, જન્મ નહીં મળે એમ કરે. આ સુધી વૃદ્ધાવસ્થાનું લીધું છે, પેલી અનિત્ય ભાવના છે ને.